महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
राजचन्द्रवचनामृज्ये આંક 414નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. અમને એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને, કુટુંબ આદિ સ્નેહને ભજવા ઈચ્છતા નથી. તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્રો કેમ નથી છૂટતો કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારી પણ વર્તે છે. કૃપાળુ દેવ, સ્વદશા અને મુમુક્ષુની દશા બંનેની અંદરનો થોડો તફાવત અને થોડું દિશા સૂચન કરે છે. એકે છે, અમારી દશા તો ઘણી ઊંચી છે. એટલે કેવી છે? તો અમે તો અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ. જે સંઘમાં હોય છતાં તે સંઘથી અપ્રતિબદ્ધ, જે સંયોગોમાં હોઈએ તે સંયોગોથી અપ્રતિબદ્ધ, જે વાતાવરણમાં હોઈએ તે વાતાવરણથી અપ્રતિબદ્ધ, જે ક્રિયામાં હોઈએ તે ક્રિયાથી અપ્રતિબદ્ધ. આ અદ્ભુત જ્ઞાનીનું લક્ષણ છે. એ જળ કમળવત રહે છે પ્રત્યેક સ્થિતિની અંદર, પ્રત્યેક પરિસ્થિતિની અંદર. એ હોવા છતાં તેનાથી વેગળા છે, તેનાથી નિર્લેપ છે. આવું અપ્રતિબદ્ધપણું ક્યાંય જોડાતા નથી, ભાવથી પણ નથી જોડાતા, ક્યાંય જોડાતા નથી. એમ રહી શકીએ એમ છીએ. આવું સ્થિતિ હોવા છતાં અમે ઈચ્છતા નથી શું? સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને અને કુટુંબ આદિ સ્નેહને ભજવા ઈચ્છતા નથી. ભજીએ તો કઈ વાંધો આવે એમ નથી, એમાં કંઈ જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થાય એમ નથી. કારણ કે ગ્રહસ્થીપણું પણ વનવાસીપણે ભજાય એવો અત્યંત આકરો વૈરાગ્ય વર્તે છે. આ દશા છે, છતાં અમે આનાથી દૂર રહીએ, ઈચ્છતા નથી. સંસારના બાહ્ય પ્રસંગ, સંસારના આંતરિક પ્રસંગ કે સંસારના કુટુંબ આદિ સ્નેહને અમે ભજવા ઈચ્છતા નથી. આવી સ્થિતિ હોવા છતાં તો તમ જેવા માર્ગેચ્છાવાનને, જેને પત્ર લખ્યો છે એને કહે છે, તમે તો હજુ માર્ગની ઈચ્છા કરો છો, માર્ગ પણ મળ્યો નથી, માર્ગેચ્છાવાન છો, હજુ તો દ્રઢ થયા નથી, સ્થિર થયા નથી. એને તે ભજવાને, શું તે એટલે સંસારના બાહ્ય પ્રસંગ, સંસારના અંતર પ્રસંગ અને કુટુંબાદિ સ્નેહ, એ ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો? તમને આ સંસાર ભજતા ત્રાસ કેમ નથી થતો? ત્રાસ તો થાય છે અમને, પણ એમાં જો પ્રતિકૂળતા આવે તો ત્રાસ થાય છે. અમારું મનનું ધાયરું ન થાય તો ત્રાસ થાય છે. અમારો અહમને ઠેસ લાગે છે તો ત્રાસ થાય છે. અમારું માન ઘવાય છે તો ત્રાસ થાય છે. ત્રાસ નથી થતો એવું થોડું છે? અમે ત્રાસી જઈએ છીએ, દ્વેષના પરિણામ કરીએ છીએ, અને અમારું જો વાત પૂરી ન પડે તો ક્લેશ અને સંકલેશમાંથી નવરા નથી થતા. અમે ક્યાં મોકળા થઈ જઈએ છીએ? ખંખેરી નથી નાખતા, ગાંઠે બાંધીએ છીએ. એને જ જ્ઞાનીઓએ ગાંઠ કીધી છે, નિર્ગ્રંથ થવું છે, ગ્રંથિઓને છોડવાની છે, પણ છૂટતી નથી, બંધાય છે. તમને ત્રાસ કેમ થતો નથી? જ્ઞાની આશ્ચર્ય કે છે કે તમે આ દશા તો જુઓ જ્ઞાનીઓની, કે આવા જ્ઞાનીઓ આવા સંસારમાં અપ્રતિબદ્ધ રહી શકે એવી દશાવાન પુરુષો પણ આને ઈચ્છતા નથી, આ સંઘને ઈચ્છતા નથી, આ સંબંધને ઈચ્છતા નથી. તો માર્ગેચ્છાવાન પુરુષ શું મજાલ છે તમારી, શું હેસિયત છે આપણી? કે આ સંસારની અંદર એના સંગે એના રંગમાં રંગાયા વિના રહી શકીએ એવી કોઈ હેસિયત છે? માર્ગેચ્છાવાનનું એક ઓળખ આપી છે કે માર્ગેચ્છાવાન એટલે કે જેને પ્રતિબદ્ધ પણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. તમને તો સહચારીપણું છે. કોનું? યમનું. એ યમ કેવો છે? તો કે પ્રતિબદ્ધ પણારૂપ યમ છે. કેમ કે જ્યાં જાઓ ત્યાં ભળી જાઓ, જ્યાં જાઓ ત્યાં ઢળી જાઓ, અને જ્યાં જાઓ ત્યાં ઢોળાઈ જાઓ. કોઈકે માન આપ્યું, કોઈએ પ્રશંસાના બે શબ્દો કીધા, કોઈકે કંઈક આદર સત્કાર વધારે પડતો કરી દીધો, તમારું જોઈને પતી ગયું, આ તો ઊંધો પડી જાય. એને લૌકિક અને અલૌકિક નો વિવેક પણ ત્યાં ન રહે. કે લૌકિક ઉપકાર એક વાત છે અને અલૌકિક પરમાર્થની પ્રાપ્તિ બીજી વાત છે, એ ભાન ન રહે. પ્રમાણ ભાન જેને આપણે કહીએ, વિવેક ભાન જેને આપણે કહીએ, એ ન રહે. અને લૌકિકમાં સે જે તણાઈ જાય, ભાઈ આપણે તો આમ કરવું જોઈએ, એ બધી વાત છોડો. ત્યાં આપણે શું કરવું જોઈએ? પેલા લક્ષ્ય મુક્તિનો છે એ ભૂલાઈ ગયું કે રહ્યું? તો મુક્તિના લક્ષ્ય આયલો જાય તો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, એમ જયારે જ્ઞાનીએ વાત કરી ત્યારે એ બંધન સંબંધના જ છે ને. હવે એને વળગી રહેવાના, લૌકિકના કારણે, વ્યવહારિકના કારણે, લાગણીના કારણે, ભાવુકતાના કારણે, તો એ તો પ્રતિબદ્ધ પણારૂપ યમ છે. અરે આ બધા તીક્ષ્ણ બંધન છે, સૂક્ષ્મ બંધનો છે, એને પણ છોડવાના છે, છેદવાના છે. એનો વડગાડ પણ કોના સંબંધે વડગણા રાખું કે એનો સાચો જવાબ જે દિવસે મળશે અંદરથી, કે ગમે તેવા સ્નેહના બંધન હશે તો પણ તે છોડવાના છે, છેદવાના છે. આ વાત દ્રઢ થવી જોઈએ પરમાર્થની દ્રષ્ટિએ. જે જે કારણ બંધના તે હ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. આ બરોબર પરમાર્થની દ્રષ્ટિ લક્ષમાં લેવાની છે માર્ગેચ્છાવાનને. બંધનું કારણ છે પ્રતિબદ્ધપણું, એ બંધનું કારણ છે. એને જ્ઞાનીઓએ યમની ઉપમા આપી છે કે યમનું સહચારીપણું છે તમને. યમનું સહચારીપણું છે એટલે યમની ભાઈબંધી છે. કેવી? પ્રતિબદ્ધપણારૂપ યમ. તમે જ્યાં છો ત્યાં પ્રતિબદ્ધ થઈ જાઓ છો, આત્મ સ્વરૂપ ભૂલાઈ જાય છે, આત્માનો લક્ષ્ય ચૂકી જવાય છે અને પર તરફ ઝૂકી જવાય છે. એને કહ્યું છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. આમાં રાચી રહ્યો છું. ક્ષણે ક્ષણે ભાવ મરણ છે. જ્યાં બદ્ધ ભાવ આવ્યો, બંધ ભાવ આવ્યો, તો એ મરણ છે. મુક્ત ભાવ એ મોક્ષ છે. હવે આ જીવ જો પોતાની ભાવધારાનો અભ્યાસ કરે, તે ભાવધારા અખંડ છે, પ્રવાહ રૂપે છે, તો એની અંદરના ભાગ પાડીને જ્ઞાનીઓ કે જે જો એમાં કોઈ પ્રવાહનું કોઈ બિંદુ એવું આવ્યું કે જેમાં મુક્ત ભાવ છે. સતત જીવનની શ્વાસોશ્વાસ જેમ નિરંતર ચાલ્યા કરે છે તેમ ભાવધારામાં પણ બંધ ભાવનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે. એ ક્યાંય રોકાઈને ક્યાંય મુક્તપણાના ભાવની ધારા જોડાઈ ગઈ? આ અવલોકન તો પોતે કરવું પડે કે બંધ ભાવની ધારા ચાલી રહી છે. એટલે ક્ષણ ક્ષણ કીધું, ક્ષણે ક્ષણે જીવની ભાવધારા બંધ ધારા છે અને એ મરણ છે. વિભાવ એ જ મરણ, સ્વભાવ એ જ જીવન. કેમ કે આત્માને કોઈ નથી જન્મ નથી મૃત્યુ. તો જન્મ ને મૃત્યુ કયા સંદર્ભમાં છે? જીવની સકલંક અવસ્થા એટલે કર્મ સહિતની, એનું મૃત્યુ છે. અને અકલંક અવસ્થા કર્મ રહિતપણું, એનું જીવન છે. બીજી અપેક્ષા એ ભાવ, અપેક્ષા એ વિભાવ, એનું મૃત્યુ અવસ્થા છે. સ્વભાવ એનું જીવન છે, એની સ્વાભાવિક અવસ્થા છે. તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. આ મૃત્યુમાં રાચો છો, જીવનમાં રાચીએ એ તો સમજાય, પણ મૃત્યુમાં રાચો છો. આ મુક્ત પુરુષો, જ્ઞાની પુરુષો, સંત પુરુષો, સત્પુરુષો જીવનમાં રાચે છે, એને નિજાનંદ છે, એને સહજાનંદ છે, એ પોતાના આનંદની અંદર દિવસ ને રાત નાચી રહ્યા છે. જીવનમાં સ્વભાવમાં છે, માટે આત્મ સ્વભાવની રમણતાના કારણે એના આનંદનું કારણ શું? સંસારના સંગથી જ્ઞાની રાજી છે, સંસારના પ્રસંગથી એને પ્રીતિ છે, તો જ્ઞાનીઓના આનંદનું કારણ શું? તો કે છે, એના સ્વભાવની રમણતા અને સંસાર તરફની નિર્લેપતા. માર્ગેચ્છાવાનને પ્રતિબદ્ધ પણારૂપ ભયંકર યમ, એ શબ્દ મૂક્યો ભયંકર, અને એ જ વાત મૂકી પદમાં ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. આ ભાવ મરણ છે એ બહુ ભયંકર છે, એવું ભયંકર છે કે ભાવ મરણની પરંપરા સર્જી દે છે. જો ખ્યાલ ન આવે, જો ઉપયોગ ન આવે, તો જો એમાં પ્રીતિ કરી નાખે, જો વિવેક ન જાગે, તો એ ભાવ મરણની ધારામાં જે વયો જાય તો અનંત કાળ વયો જાય, આમને આમ ખબર જ ન પડે, ક્યારે જાગે જ નહીં. ભ્રાંતિની અંદર રહેલા જીવને ખબર ન પડે, અનંત કાળ વયો જાય તો ક્યારે સ્વરૂપ તરફ આવે જ નહીં. એમ થાય કે હું જે કરું છું સરસ જ છે, અને એ જ આત્માર્થ છે, એ જ ધર્મ છે, એ જ પરમાર્થ છે, અને પતી ગયો. કા મતની ભ્રાંતિ થાય, કા અભિપ્રાયની ભ્રાંતિ થાય, કા પોતાના માન સન્માનની ભ્રાંતિ થાય, સ્વરૂપની ભ્રાંતિથી એની ખ્યાલ ના આવે કે આ કા હું તો વિભાવભાવમાં છું, હું ક્યાં સ્વભાવમાં છું. હવે આ એને કોણ બતાવે? કેમ કે સ્વભાવમાં ન હોવા છતાં પોતે સ્વભાવમાં છે એવું એને દ્રઢપણે વર્તે. સંસારના વ્યવહારમાં પણ કે છે, ભાઈ આપણી પાસે ગમે તેટલું શાણપણ છે, ડાપણ છે, સમજાવટ છે, તર્ક છે, આમ સાયન્ટિફિક જેને કહીએ કે બધી સમજાવટ આપણી પાસે છે, પણ વેમનું ઓસડ કોઈ ખરું? એના મગજમાં જો વેમ ઘૂસી ગયો હોય કોઈ આપણા મિત્રમાં કે સગા સંબંધીમાં કે ઘરમાં કે, તમારી પાસે ગમે તેટલું ડાપણ છે સમજાવવાનું, એ કે છે કે હવે આ ડોક્ટર પણ એને દુરસ્ત નહીં કરી શકે, કોઈ વકીલની સાથે બેસાડવાથી પણ આનો ઉકેલ નથી, કોઈ ડાયા માણસો સમજાવે તો પણ આનો નથી, હાથ ધોઈ નાખે કે આ વેમનું કોઈ ઓસડ નથી. એમ આવો વેમ છે જીવનની અંદર કે અમને કંઈ ન થાય, અમે સંસારમાં રહીએ તો કંઈ ન થાય. અમે તો એવી રીતે રહીએ છીએ કે કોઈ રાગ દ્વેષના બંધન અમને થતા નથી. હવે એને પ્રગટ બંધન થતા નથી, પણ આંતરિક જે અવસ્થા છે એ તો દુરસ્ત નથી. એના ક્લેશ અને સંકલેશ તો બરોબર છે, બહાર ભદ્રિક પરિણામને ભજે છે, જરા ક્રોધ કરતો નથી, પણ એ તો સંયોગ વશે ન કરે. તેથી કરીને ક્ષમા છે એમ માની લેવું. તો આવું જે છે આ યમનું સ્વરૂપ છે, આ ભયંકર છે. સાચું સૂજવા ન દે અને ખોટું છોડવા ન દે. સાચું સૂજે નહીં અને ખોટું છૂટે નહીં. આ અવસ્થાવાળા ભયંકરમાં ભયંકર અવસ્થાના સાધકો છે આ બધા. જે સાધક જ્યારે આ સ્થિતિમાં મુકાય ત્યારે એની સ્થિતિ એવી કે પરમ જ્ઞાની પણ એને ઉગારી ન શકે. કૃપાળુ દેવે લખ્યું કે તમે મુનિને સમજાવવાની માથાકૂટમાં પડો. માં સૌભાગભાઈને કીધું, ઘણી કરુણાનો ભાવ હતો, પણ છતાંય કહ્યું કે સાક્ષાત તીર્થંકરનું વચન પણ અત્યારે એને ઉપકારી નીવડશે. શું વાંધો? બોલો, મુનિ છે હું, ભાઈ સંસારને માર્ગે હું સાધુ છું કે તું સાધુ છો? મને ખબર પડે કે તને ખબર પડે? અમે શાસ્ત્રો વાંચ્યા છે કે તમે વાંચ્યા છે? અને આજે પણ ઘણા જીવો, અરે એમને નહીં ખબર પડતી હોય, એ તો સંસાર છોડેલા છે, એ તો કેટલું બધું વાંચેલા, અરે જે વાંચેલા છે પણ ભ્રાંતિમાં છે, એનું શું કરવું? એ આમ છે ને તેમ છે, એના ગાણા ગાવાથી કઈ વળે એમ નથી. દ્રષ્ટિ છે પરમાર્થની, જાગૃત છે આત્મ માટે. તો આવા બાહ્ય જે કઈ સ્વરૂપો જોવાથી આંતરિક સ્થિતિનું મૂલ્યાંકન થઈ શકે નહીં. મુમુક્ષુતા હોય તો જ થાય, મહાત્માનું આંતરિક સ્વરૂપ ઓળખાય, અલૌકિક દશા ઓળખાય, અંતરંગની દશા ઓળખાય. કશો ત્યાગ ન હોય તો કહી શકીએ બહારની અંદર કે નહીં, અંતઃકરણથી મહાત્મા છે, કેવળ આત્મલક્ષી છે, આ સિવાય બીજો કોઈ લક્ષ્ય નથી જીવનમાં. અને બધું જ હોવા છતાં ખબર પડે કે બધું જ છે એ બાહ્ય છે, અંતર્ભેદ ક્યાંય નથી. એના બધા જ ક્રિયાકલાપોની અંદર ચેષ્ટિતપણું દેખાય, અને ચેષ્ટિતપણું આત્મચેષ્ટિતપણું ન હોય, ભવચેષ્ટિતપણું હોય. કૃપાળુ દેવે લખ્યું કે જે કંઈ કરે છે એ મુક્તિમાં જવાના એમના લક્ષણો નથી. આ બધા ભવચેષ્ટા છે, આ તો ભવના પરિભ્રમણના હેતુઓ છે. આ લક્ષમાં આવવા જોઈએ મુમુક્ષુને, પણ મુમુક્ષુતા હોય તો જ આવે. આપણને જ મુમુક્ષુતા ન હોય તો ન સમજાય, ન પકડાય, આપણે ભ્રાંતિના પ્રશંસામાં પડીએ. જો આપણી પાસે જો મુમુક્ષુતાનું જેને કઈ અંદર લઈ લાગવી જોઈએ, મૂંઝવણ થવી જોઈએ, એવી મુમુક્ષુતાની વેદના, એવી મુમુક્ષુતાની ઝૂરણા કૃપાળુદેવે લખ્યું છે. અનંત કાળ સુધી એને માટે ઝુર્યા વિના મને પરિભ્રમણની મુક્તિનો માર્ગ મળતો કેમ નથી? શા માટે અનંતનું પરિભ્રમણ ચાલે છે? એને માટે અંતરમાં વિચાર કર્યા વિના, ઝુર્યા વિના, 196માં લખ્યું છે, બે ત્રણ લાઈન લખી છે, બહુ જોરદાર લખી છે, ત્યાં વિના ત્યાં સુધી માર્ગ મળવો વિકટ છે, નહીં મળે. તડપણ જોઈએ, તમન્ના જોઈએ, એકમાત્ર અભિલાષા જોઈએ. શાસ્ત્રકારોએ એક જ શબ્દ મૂક્યો છે, સંવેગ. આ બાકીના બધા આપણા સાહિત્યના શબ્દો છે, પણ એક જો શાસ્ત્રીય શબ્દ સમજાઈ જાય તો બાકીના એકય પર્યાયને સમજવાની જરૂર નથી. સંવેગ. અને ઇતર દર્શનમાં શબ્દ મૂક્યો છે બ્રાહ્મી વેદના. પોતાનું બ્રહ્મ સ્વરૂપ પોતાને ન ઓળખાવાની ને કારણે જે વેદના જાગે છે એ બ્રાહ્મી વેદના છે. જ્યાં સુધી એ બ્રહ્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી એ બેસતો નથી. નિષદિન નહીં નમે, નિંદ ન આવે, આ સ્થિતિ છે. એને સંસારના તમામ સંયોગો, જીવન અને મૃત્યુ બધા સમાન હોય છે. આ બ્રાહ્મી વેદનાનું સ્વરૂપ છે. લાગી તેને જ લાગી છે, તે જ પીયું પીયું પોકારે છે. આવી બ્રાહ્મી વેદના જેને જાગી છે, આવો સંવેગ જેને જાગ્યો છે, આપણી આખી પરંપરાની અંદર આચાર્યોની પરંપરા સંવેગી આચાર્યો બધા, અંતર્મુખ આચાર્યો બધા, સાધુઓની આખી પરંપરા, વિતરાગનો સાધુ એનું પેલું લક્ષણ સંવેગ. આરંભ સમારંભ નહીં, ભપકા નહીં, સમારોહ નહીં, એ બધું તો થયા કરે, બાય પ્રોડક્ટ છે. મુખ્ય એનો સંવેગ, ધધકતો ધબકતો, કોઈ પણ જાય તો એને સ્પર્શ કરે એનો સંવેગ, એવી વૈરાગ્યની ધારા, એવી સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના, અને પ્રાપ્ત થયું એ સ્વરૂપ તો એવી એમાં રહેવાની રમણતાની ઝંખના, એવી ઝોરણા કે હવે આમાંથી બહાર જ નથી આવવું, આ અવાય છે એનોય ખેદ છે. સમાય જવું, જે સમાયા સમજ્યા, સમજ્યા તે સમાયા. અદ્ભુત દશા છે આ બધી અધ્યાત્મની. જ્ઞાની કહે છે કે આ સંસારનો સંઘનું તમને પ્રતિબદ્ધપણારૂપ એમનું સહચારી હોવું છે, પણ સાથે આનો ત્રાસ નથી છૂટતો. આ ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો? આ પ્રશ્ન કરે છે. સંસાર કેમ વાલો લાગે છે? સંસારના સંગ પ્રસંગમાં કેમ પ્રીતિ જાગે છે? સંસારના આશ્ચર્ય પ્રત્યે આ જીવ કેમ લોભાય છે? હે જીવ, તે સમસ્થિતિ પ્રાપ્ત થવા બહારનું આશ્ચર્ય ભૂલ, આ આશ્ચર્યમાં કેમ જીવ ભરમાય છે? વિચારણા તો એના સૂત્રો જ્ઞાનીઓએ અદભુત આપ્યા છે. એકવાર જો પ્રમાણિકતા પૂર્વક અંદર ઉતરી જાય જીવ, અંતર્મુખતામાં જવું દુષ્કર છે, પણ જવાય જાય તો જ્ઞાનીના વચન વડે પછી બહાર નીકળવું મુશ્કેલ. એવો આનંદ આવે, એવી મસ્તી જાગે પરમાર્થની, એમ થાય કે કોઈ વિક્ષેપ ન કરે તો સારું. હવે અત્યારે બરોબર વિચારધારા ચાલી છે, આ ધારામાં ને ધારામાં રહીએ તો બહુ સારું. ઘણીવાર ભાવધારા જાગે, ઉત્કૃષ્ટ ભાવધારા, પરમાર્થના કોઈ પણ સ્વરૂપની ભાવધારા હોય, એ વૈરાગ્યની હોય, પુરુષાર્થની હોય, સત્યની હોય, તત્વની હોય, જિજ્ઞાસાની હોય, અને આ ભાવધારામાં એક લીનતા જાગી જાય, બરોબર કોઈ પુસ્તક હાથમાં આવી ગયું હોય, કોઈ પદ હાથમાં આવી ગયું હોય, અને ભાવધારા ઉપડે, વેગ આવે એમાં. અને ત્યારે જો કોઈનો ફોન આવે તો ગમે તેવા ધારા તૂટી જાય, પણ ગમે નહીં ત્યારે. આ જીવનું લક્ષણ છે, રુચિ માર્ગે જીવનું. અને ત્યારે એ વિચાર કરે કે બસ આ ભાવમાં જ અમે રહીએ, આ ભાવમાં જ અમે રહીએ, બહાર ન નીકળીએ. જો અંતર્મુખતા આને કહે છે, અમે આમ જ પડતો સેમા છો, બહારના સાધન સાથે જોડાયેલો છું, ટીવી સાથે જોડાયેલો છું, તો કે ના, કોઈની સાથે બીજા માધ્યમથી ના, તો શેનો આનંદ આવે છે? હું મારી ભાવધારામાં જોડાયેલો છું. અને આનંદ આવે છે એ બતાવે છે કે ભાવધારા તારી સાચી છે. કોઈ વિક્ષેપ ત્યાં પસંદ નથી, કોઈનો સમાગમ ત્યાં પસંદ નથી, કોઈનો સંગ ગમતો નથી. આ એક મુમુક્ષુની સાધનાની અવસ્થા છે. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. કદાપી જ્ઞાની પુરુષને મળીને સંસારને ભજે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો શ્રેણીક આદિને વિશે મિથ્યાત્વનો સંભવ થાય છે અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. અમારે થોડા સવારના સત્સંગ સભા ચાલે, બહુ સરસ વાત કરી વડીલ મુરબ્બીએ કે 400 પાનાનો ગ્રંથ વાંચી જાઓ અને એમાંથી સાર ન પકડાય, અને કૃપાળુદેવનો એક પેરેગ્રાફ વાંચીએ એટલે એમાંથી ઓલો આખા ગ્રંથનું જે આપણને લાગે કે 400 પાનાનું સંક્ષેપ્તિકરણ એક 4 લીટીની અંદર આ પુરુષે મૂકી દીધું. અને પાછું સરળતાથી, કૂટ પ્રશ્નના રૂપમાં નહીં, કોયડાના રૂપમાં નહીં, સામાન્ય અબૂધ અને અશિક્ષિત પણ જો ભાવપૂર્વક વાંચે તો એને પ્રકાશ થયા વિના રહે નહીં. એટલું અદ્ભુત સંક્ષેપ છતાં સુબોધ શૈલી, સંક્ષેપ છતાં સુગમ શૈલી, એ શ્રીમદ રાજચંદ્રદેવની વિશેષતા છે. એટલે જેણે એને ઓળખા, એણે એક શબ્દ પ્રયોગ એના માટે મૂક્યો કે આપ તો કૃપાળુ દેવ છો. દેવાધિદેવ ઘણા છે પણ અમને એમનો ઉપકાર વેદાતો નથી, એમના કહેલા શાસ્ત્રો અમને સમજમાં આવતા નથી, એમનો બોધ અમને પકડાતો નથી. પણ પ્રભુ, તમારી તો 4 લીટી વંચાઈ જાય, તમારી કેવી કૃપા છે કે એમનો બોધ તમે અમને સરળ કરી આપ્યો, સુગમ કરી આપ્યો, સુલભ કરી આપ્યો, કેમ કે જાતે લખીને આપ્યો. નહીં તો સુલભ ન થાત. કોક કે ત્યારે ખબર પડત, અને કેતી તો પોતે ગમે તે પ્રકારનું કહે એનો શું ભરોસો. આ સુલભ, આ સુગમ અને આ સુબોધ, શું કૃપા છે આની. એટલે શબ્દ પ્રયોગ કેટલો સરસ સાર્થક છે. પદ કીધું ને, સાહેબ સિમંદર સાહેબા તુમ પ્રભુ દેવાધી દેવ, એમ સાહેબ રાજ રાજેશ્વર સાહેબા તુમ પ્રભુ કૃપાળુ દેવ. કૃપા છે એ કૃપાળુ દેવ કહેતા એની સાથેનું સામીપ્ય અનુભવાય. પરોક્ષ પ્રત્યક્ષપણામાં પરિણમે જયારે કૃપાળુ દેવ શબ્દ મૂકીએ ત્યારે, કેમ કે કૃપાથી આપણે એની સમીપ છીએ, એ આપણાથી સમીપ છે. આવી એની કૃપા. અહીંયા એને એક સરસ એક વાક્ય આપ્યું છે, પત્ર કરતાએ પ્રશ્ન કરતાએ આપ્યું છે કે સાહેબ આ વાત સાચી છે કે જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. કારણ કે જો આ વાતને સમર્થન મળે અથવા આ થાય, આ કહેવાનું એ છે કે તમે તો સંસારમાં છો, એને તીર્થંકર એને પોતાના માર્ગથી નાત બહાર થાય. નાતના નિયમોનો પાલન કરે તો એને નાત બહાર કરતા હતા અગાઉ. તો આ તમે તીર્થંકરના માર્ગથી બહાર જાય સાહેબ, આ તો જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે, પ્રભુ અને પરમાત્મા મળ્યો છે ને પછી સંસારને ભજે, તો એને માર્ગથી બહાર કેવો. કૃપાળુ દેવ એકાંત દ્રષ્ટિ તોડાવે છે આ પુરુષ, અને સ્યાદવાદથી વસ્તુના સ્વરૂપને સમજાવીને અનેકાંત દર્શન શું છે એ સમજાવે છે. કે અનેકાંત દર્શનની ખૂબી જુઓ, એટલે કે છે પેલું વાક્ય કે કદાપિ જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કેવા યોગ્ય હોય. આ તમે લખ્યું છે એમ જો હોય તો શ્રેણીક આદિને વિશે મિથ્યાત્વનો સંભાવ થાય છે અને વિસંવાદ પણ ઉત્પન્ન થાય છે કે શ્રેણીક મહારાજા સંસારને ભજનાર ક્ષાયિક સંકેતનો ધણી અને તીર્થંકર એના માર્ગથી બહાર કાઢે કે જે આવતી ચોવીસનો પ્રથમ તીર્થંકર થવાનો છે. એટલે કે છે વિસંવાદ પણ પ્રાપ્ત થાય છે. આ તો તીર્થંકર જ સાક્ષાત થવાના છે. આ વિસંવાદ પણ પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. આ ખુમારી જોઈ, આ રણકાર જોયો અંદરનો આત્મતત્વનો જબરજસ્ત, તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. પણ સાહેબ તીર્થંકર એને માર્ગની બહાર કહે છે કે તીર્થંકર માર્ગની બહાર કહે છે એમ તમે સમજો છો એ રીતે નથી કહેતા. તમે સમજો છો એવી રીતે જો કહેતા હોય તો મહાવીરના બધા શ્રાવકો માર્ગની બહાર છે. સુલસા, પુણ્યો શ્રાવક, ધનદેવ, કામદેવ, આ બધા 10 શ્રાવકોના જે આગમોની અંદર એક આગમ છે, આ બધાય માર્ગની બહાર છે. આ બધા ભગવાનના શ્રાવકો છે. શ્રેણીક પણ બહાર. વાત પૂરી થઈ તો કે છે હવે સમજી લ્યો. તમે જો કહો છો એ જ પ્રમાણે સ્થિતિ હોય તો આમાં વિસંવાદ પણ પ્રાપ્ત થાય. તો સુલસાના સંકેતની શ્રદ્ધા કેવી રીતે કરવી? તો પુણ્ય શ્રાવકના સામાયિકની અમારે અનુમોદના કઈ રીતે કરવી? કેમ કે એ તો માર્ગની બહાર છે. વિસંવાદ પણ પ્રાપ્ત થઈ જાય. વાતને એકાંત પડે પકડવાથી કયો દોષ આવે છે તત્વ વિચારણામાં? વિસંવાદ પણ. કોઈ પણ વાતને એકાંતે યથાયોગ્ય ભૂમિકા અને સંદર્ભ વિના જો વાતને પકડી લેવામાં આવે, શાસ્ત્રના એક વચનને ગમે ત્યાંથી ઉઠાવી લઈ અને પકડી લેવામાં આવે અને એના જ ઉપર અર્થઘટન કરીને ઉપદેશ વહાવવામાં આવે તો ઉત્સૂત્ર પ્રરૂપણા થાય જેના જેવો કોઈ દોષ જગતમાં નથી. પાપ નહીં કહો ઉત્સૂત્ર ભાષણ કયો. આનંદ મંદિર કે છે આના જેવું જગતમાં કોઈ પાપ નથી. કયો દોષ ઉત્પન્ન થાય? વિસંવાદપણાનો દોષ ઉત્પન્ન થાય. સર્વજ્ઞના શાસનમાં વિસંવાદ પણ હોય અને વિસંવાદ પણ હોય તો એને સર્વજ્ઞ કહેવાય. કોઈ પણ પ્રકારનું અજ્ઞાન નથી જેને, જ્ઞાનાવર્ણીય કર્મનો સદંતર ક્ષય થયો છે. આવું નિર્મળ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન જેને પ્રગટ છે, કેવળ જ્ઞાન રૂપી નિરાવરણ જ્ઞાન, અજ્ઞાનનો અંશ જ્યાં રહ્યો નથી, શુક્લ ધ્યાનની શ્રેણીથી જ્યાં વચનો નીકળતા હોય અને એની અંદર આપણે એમ કહીએ કે વિસંવાદ ઉત્પન્ન થાય, તો સર્વજ્ઞ અને વિસંવાદિતા એ બે પ્રતિસ્પર્ધી છે, વિરોધી શબ્દો છે. અને જો આવું ઉત્પન્ન થતું હોય તો શું માનવું? તો કે વિસંવાદીપણાને માનતા હો તો કેનાર તીર્થંકર નથી એમ માનો, અને તીર્થંકરનું વચન છે માનતા હો તો એમાં વિસંવાદીપણાનો દોષ હોઈ શકે નહીં, કેમ કે એ જ તીર્થંકરનું અતિશય છે, સર્વજ્ઞતાનો એ જ અતિશય છે, એ જ એની વિતરાગતાનો અતિશય છે કે ત્યાં મૂર્છાવાદ હોય નહીં, મૂર્છાવાદ ન હોય તો તે તીર્થંકર કહેવાને યોગ્ય નથી. કારણ કે વિસંવાદ પણ શું આવ્યું કે મિથ્યાત્મને પોષણ થાય છે, સંસારને ભજે છે, તો કે છે એવા મિથ્યાત્મને પોષણ થાય છે એવા ભગવાનના શ્રાવકોની વાત કરવી તો વિસંવાદ પણ થાય આ વિતરાગ માર્ગની અંદર. કૃપાળુ દેવે સમજાવ્યું છે, જેને પ્રશ્ન લખ્યો છે એ મુમુક્ષુને સમજાવ્યું છે, સમાધાન આપ્યું છે, કેટલું સરસ આપ્યું છે. એ કહે છે, હવે બરોબર સાંભળીએ, જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી રસે કરી જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. જ્ઞાની પુરુષને મળીને, કેમ કે જ્ઞાની પુરુષને મળે એટલે કંઈ કર્મોદય સમાપ્ત થાય એવો સિદ્ધાંત નથી. કૃપાળુદેવે તો સરસ લખ્યું છે એથી આગળ કે જ્ઞાન થાય એટલે કર્મ નાશ પામે એવો પણ નિયમ નથી. તો કર્મ છે તો ઉદય હોય કે નહીં, અને ઉદય હોય તો એનું વેદન હોય કે નહીં, કેમ કે એ ઉદયને વેદ્યા અને ભોગવ્યા વિના છૂટકો નથી. ભોગાવલે મેં કર્મ સિદ્ધાંત છે, એ પણ સિદ્ધાંત છે કે સત્તામાં રહેલા કર્મનું સંક્રમણ કરી શકાય છે, પણ ઉદયમાં આવેલો કર્મ તો એ તીર્થંકર જિનેન્દ્ર શક્ર ઇન્દ્ર નાગેન્દ્ર જે હોય તે એને ભોગવ્યા સિવાય છૂટકો નથી. તો કોઈને ઉદય ભાવે સંસાર હોય તો તીર્થંકરનું શું વિસંવાદી પણ દાખલ કરવાનું કે સંસારને ભજે જ નહીં? તો કે સંસાર તો હોય એને ઉદયમાં, એને ઉદયમાં સંસાર હોય, જ્ઞાની હોય તો પણ આપણને લાગે કે એમાં છે. જેવા વ્યવહારીઓ સંસારના છે એવા જ વ્યવહારો એ કરતા હોય, ગ્રહસ્થીપણું વ્યાપાર વ્યવહાર આવું બધું જ આપણને બાહ્ય લક્ષણો જે છે વ્યવહારના એવા પણ ક્યારેક દેખાય, પણ એને માટેની છ શરત મૂકી છે, છ લક્ષણ બતાવ્યા છે કે જ્ઞાની પુરુષને મેળ્યા પછી એ સંસારને ભજે છે. એમાં કયો પુરુષ બહાર હોય અને કયો પુરુષ તીર્થંકરના માર્ગમાં હોય નક્કી કેમ કરવું? આપણે જજમેન્ટ દઈ દેવું કે તીર્થંકરના માર્ગની બહાર છે, કેમ કે એને વૈરાગ ન લીધો, એને ત્યાગ ન લીધો, એને સાધુપણું ન લીધું, એટલે તીર્થંકરના માર્ગની બહાર આપણે જ દઈ દીધું જજમેન્ટ આપી દેવાનું. તો એને માટે કે જે તીર્થંકરના કહેવાનો આશય શું છે? તો કે જ્ઞાની પુરુષને મળીને નંબર એક આત્મભાવે, આ સંસારને ભજે છે ખરો પણ કેવી રીતે? આત્મભાવે, મમત્વ ભાવથી યુક્ત, પોતાપણું માનીને બધા સંયોગોમાં બધા સંબંધોની અંદર બધા સંગ્રહ પરિગ્રહની અંદર એનું મમત્વ જાગૃત છે, એની પોતાપણાની બુદ્ધિ, એને પર વિશે પોતાની માન્યતા જાગૃત છે, આ આત્મભાવ થયો. દાખલો આપે જ્ઞાની પુરુષ.
અહો સમકેતી આત્મા કરે કુટુંબ પલી પાર, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખિલાવે બાર.
ધાવ માતા એ જ રીતે પુત્રનું લાલન પોષણ કરે પણ મમત્વ ભાવથી રહીત, એ ક્યાંય જોડાય નહીં. આ રાજાનો પુત્ર છે, રાજા થશે, એ થશે થશે, એનું પ્રારબ્ધ એ જાણે, પોતે ક્યાંય જોડાતી નથી. ધાવ માતા, એને તો આજે કદાચ કે તું જા તો આ છોકરાને મૂકીને બીજા છોકરાને એ રમાડશે. મુંબઈમાં તો આવી સિસ્ટમ છે આયાઓ રાખવાની. તો કાંઈ આયા તારા છોકરાની માં થોડી છે, તું એને ના પાડ તો એને આ તારી બેબલી મૂકી બાજુમાં અને પછી એમ કે મને બાજુવાળા તો કીધું જ છે કે એનો છોકરો હાચવજો, હું તો એને હાચવું છું. તો તારી બેબલીને હાચવતો તો એમ જ એના બાબલાને હાચવશે, હવે એને શું ફેર? એને તો એ કે મને 1000 રૂપિયા મહિને દો છો ને તમે, તો એને કુટુંબ પાડ પ્રતિપાડ કરે છે. એમાં કેટલી જોડાયેલી છે ધાવ માતા? તો કે જરાય નહીં, મારે ન નાવું કે બીચો. એમાં ઈ બાળકનું કદાચ મૃત્યુ થાય તો આને ક્યાં નાવા જવું છે? હાનાનું ઉતક આવે ન આવે. આ તો બીજે દી એમ કે બેન આવજો, સાતા રાખજો, શાંતિ રાખજો, હું મારે પાછું બીજે કામે જવું છું. જ્ઞાનીઓ કે છે આત્મભાવે સંસાર ન કરે, જેમ ધાવ માતા આત્મભાવે બાળકનું પાલન કરતી નથી, સમકીતી પણ આત્મભાવે કુટુંબનું પાલન કરતા નથી, ગ્રહસ્થી ધર્મ નિભાવતા નથી. આત્મભાવે નહીં, મમત્વ ભાવે નહીં, મોહ બુદ્ધિએ નહીં, આસક્તિથી નહીં, આત્મભાવે સ્વચ્છંદપણે. બીજો શબ્દ છે સ્વચ્છંદપણે, એનો સંસાર સંસારને ભજે, એ પોતાને જેવી ઈચ્છે એવો જ ભજે સંસાર, સ્વચ્છંદથી ભજે છે. એમાં તો એનું અભિમાન વર્તે, માન કસાય વર્તે. સ્વચ્છંદથી જે સંસારને ભજતો હોય ને એ ઘરવાળાને કેવું, એ જે સાંજે આવવાના ટાઈમ થાય ને ત્યાં ઘરમાં કરફ્યુ લાગી જાય, કેમ કે આ ભાઈ સ્વચ્છંદ સંસાર ભજે છે. કેવી રીતે ભજે છે? સ્વચ્છંદ, હું આવું એટલે આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ રહેવું જોઈએ, બસ એનો ચારે બાજુ એનું સ્વચ્છંદ એટલો આકરો છે એનો કે એની પત્ની તો ડરે, એના છોકરાઓ અને એના કામવાળા બધા કંઈક મૂકો લપ. હવે શું કામ? નરહાથી નારાયણ પણ વેગડા. કોણ રોજનો કજિયો કરે? કોણ રોજ માથાફોડ કરે? સ્વચ્છંદપણે સંસારને ભજે છે. એનો સંસાર એની પોતાની માન્યતાના આધાર ઉપર છે, એના આગ્રહ ઉપર છે. એને જેવો બસ મારા ઘરમાં આમ કાંઈ નહીં ચાલે, મારા ઘરમાં આમ જ જોશે, બસ આયલા કરે. એ કોઈ આત્મલક્ષી પરમાર્થલક્ષી સંસ્કાર સંસ્કારલક્ષી વાત એની ન હોય, એની વાતમાં મમત્વલક્ષી હોય, સત્યલક્ષી હોઈ શકે. કુટુંબની અંદરનો વડો હોય તો એને તો આગ્રહ હોય, મર્યાદા હોય વગેરે, પણ અહીંયા મર્યાદા મર્યાદા માયરા ફરે. સ્વચ્છંદમાં આવું કાંઈ ન હોય. ઓલા બિચારા બીતા બીતા ઘરવાળા કે હવે છોકરાને આટલો ઇન્ટરેસ્ટ છે તો જવા દો, નહીં મારા ઘરમાં નહીં ચાલે, હું છું ત્યાં સુધી નહીં, તો તું મરી જા, હવે બીજું શું? જો આને અમારે કરાવવું હોય તો હું છું ત્યાં સુધી નહીં તો શું કરવું? હવે કે આપ ન હોય એવી શુભકામના, બીજું થાય શું પણ? હવે આમાં સ્વચ્છંદ પણ કામના એ કરી, એને તો સંસારમાં ભજે છે, કોડ પૂરા કરવા છે, ઘણું આદરવાનું છે, ઘણી અભિલાષાઓ છે, ઘણી ઈચ્છાઓ છે, ઘણી ખેવનાઓ છે, માનની છે, મર્તબાની છે, ભૌતિક સુખોની છે, કીર્તિની છે, લાલસાઓથી ભયરો છે. એ સંસારને ભજે છે, કામના એ કરીને સંસારને ભજે છે. સંસાર દ્વારા એની પોતાની બધી કામનાઓને પરિતૃપ્ત કરવી છે. એ સંસારને કામના એ કરીને ભજે છે, રસે કરીને, એમાં એને રસ છે, આનંદ છે, રુચિ છે, ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, ઇષ્ટ અનિષ્ટ બધા ભાવ છે. આ હોય તો સારું, આ ન હોય તો સારું, આ ન જોઈએ વગેરે વગેરે, જે કાંઈ સંબંધમાં જ્યાં હોય તો એને જ્યાં ટેસ હોય એ કરે, એવી પ્રકારનો આ રસે કરીને. કેટલો બધો રસમાં લુબ્ધ છે. કોઈ પ્રસંગ હોય તો પ્રસંગની અંદર એ અહીંયા તો આપણને ન ખબર પડે, આ તો જેમ જેમ બહાર જાય ને કોક કોક વાર આવા મળે એવા નમૂનામાં જવાનું થાય ને ત્યાં બધું થોડુંક જ્ઞાન થાય. રિસેપ્શનનું કાર્ડ આવે, ઘરની અંદર નક્કી હોય કે આ જવાનો છે, એમાં જો ખબર પડે કે કેટરર તરીકે તો ઓલો મુંબઈનો કંઈક પ્રખ્યાત નામ છે, આ છે, તો કે હું જઈશ. કોનો દીકરો પરણે છે એની સાથે સંબંધ નથી, કોણ પરણે છે એની સાથે સંબંધ નથી, પોતાને જવું કે ન જવું એની સાથે નહીં, પણ એને ક્યું શું વાંચ્યું, એને ફોન કરીને જાણી લીધું કે તમારે ત્યાં કેટરિંગ કોનું છે, એટલે કે કેટરિંગ તો આનું છે, એમ મણિકાંત આવવાનો છે, તે તો હું જ આવીશ. હવે તું દીકરાના બાપની નજર સામે રાખીને જાય છે કે ઓલા મણિકાંતની નજરમાં સામે રાખી જાય છે, ચેતનનું કેટરિંગ છે. અરે પ્રભુ ક્યાં વાત છે, જો પહેલેથી માહિતી મળી જાય કે આનું શ્રીફળ વિધિ છે અને ફર્સ્ટ ક્લાસ આનું આઈસ્ક્રીમ છે પટેલનો, તો આપણે ગમે એમ એડજસ્ટ કરીને જરા જીવશો. સંબંધ તો સાચવવો પડે ને હરામખોર, તું સંબંધ સાચવવા જાત કે તને મળેલી માહિતી જે છે એનો સડબડાટ જાગ્યો છે તને હવે, કે પછી આવો મોકો મળે કે કેમ કે આ બિલ વિનાનો છે, આમાં તારે પેમેન્ટ તો કરવું નહીં પડે. અરે આ જીવનો રસે કરીને ચાલતી પ્રવૃત્તિઓનો તો કોઈ અંત નથી, આ તો મારું જ ઘરમાં ચાર વસ્તુ આવી જાય તો તરત એ પિન પોઈન્ટ કરશે કે આ મારા માટે રાખી દેજો, બાકીનું બધું જે કરવું હોય તમારે કરી લેજો, ભેટ આવી આ મને ગમશે, ગમે છે રસે કરીને આ મારી છે. વડીલ છે એટલે હવે એની લાજ રાખે, બાકી તો રસે કરીને સંસાર. આપણે વિચાર કરીએ કે ક્યારેય સંસારના આવા સંયોગોમાંથી આપણે રસને ઉઠાવી લીધો છે, પ્રારબ્ધ ઉપર છોડી દો, પ્રારબ્ધ ઉપર છોડી દો, રસે કરીને પ્રારબ્ધ ઉપર નથી છૂટતું, આગ્રહ આવી જાય છે. રસે કરી જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, જો સંસારને ભજવાની રીત છો જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરીને સંસારને ભજે છે. જ્ઞાનીના વચનો તો ઘણા કહે છે કે અભક્ષ્યથી દૂર થા, અનુચિત આદર નહીં. આઠ દ્રષ્ટિની સજાયમાં યશોવીજીજી મહારાજ મિથ્યા દ્રષ્ટિની સજાઈના લક્ષણમાં કહે છે કે અનુચિત તેહન આચરે. હજી તો બીજી દ્રષ્ટિ છે કે પહેલી દ્રષ્ટિ છે ભૂલાઈ ગયું જરાક, પણ બનતા સુધી પહેલી કે બીજીમાં છે કે અનુચિત તેહન આચરે. આનું પહેલું તો ગુણ અહીંયા પ્રગટ થઈ ગયું એનો, હજી મિથ્યા દ્રષ્ટિમાં છે, પાંચમી દ્રષ્ટિમાં આવશે. અનુચિત તેહન આચરે, ઉચિત અને અનુચિતનો ન્યાય કેના આધાર ઉપર કરવાનો, સ્વમતિ કલ્પના એ કરવાનો કે જ્ઞાનીના વચન ઉપર? જ્ઞાનીના વચન ઉપર. સંસારના કોઈ પણ સંબંધના વિયોગ થાય જ્ઞાનીની આજ્ઞા હોય, ખેદ ન કરો ઉચિત નથી, આર્ત ધ્યાન ન કરો ઉચિત નથી. વિપત્તિઓ સંસારમાં આવે, ઉપાધિઓ આવે, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં ક્યારેય ન જાઓ, શક્ય હોય તો ધર્મ ધ્યાન કરો અને વધારો, સમતા ભાવની સાધના કરો, રાગ દ્વેષ ન કરો, વેર ઝેરની ગાંઠ ન બાંધો. આ જ્ઞાનીના વચનો છે, એની ઉપેક્ષા કરે આ સંસાર ભજવામાં, એને દેખાડી દઉં, એનો પ્રસંગ આવે ત્યારે જોઈ લઈશ, મને મોકો મળવા દો. જ્ઞાનીઓ આ વેર વધારવાનું કહેતા નથી. અરે સામાન્ય વાત છે કે ભગવાનની જ્યારે ગૌરવ ગાથા વર્ણવતા જ્ઞાનીઓ પદની રચના કરે એમાં એમ કહે કે ભગવાન ચંડકોશિયાને કહે છે, વેર થી વેર વધે છે જગમાં, પ્રેમ થી પ્રેમ વધે જીવનમાં. આવા ભગવાનના વચન સાંભળીને ઓલા ચંડકોશીએ પણ વેરની વૃત્તિનો ત્યાગ કર્યો. આ જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીના વચનો, જ્ઞાનીના વચનોની ઉપેક્ષા કરીને સંસારને ભજે છે, આ જ્ઞાનીનો માર્ગ નથી, એમની આ શિખામણ નથી, એમની આ આજ્ઞા નથી, એમનો આ આદેશ નથી, એમનો આ બોધ નથી, એની ઉપેક્ષા ન થાય અને અનુપયોગ પરિણામી થઈને થોડી સૂક્ષ્મ વાત છે. પરિણામમાં ઉપયોગનું ન હોવાપણું, એટલે પોતે જે કરે છે ત્યારે એમાં એનો આત્માનો ઉપયોગ એમાં નથી. એટલે અનુપયોગી પરિણામી થાય એમાં વિવેક ન હોય. જો ઉપયોગીપણું હોય, કરતો હોય, તો પણ તે સમયે થતા અનિષ્ટ પ્રત્યે જીવ જાગૃત હોય, અનિષ્ટ પ્રત્યે પણ જીવ જાગૃત હોય, પોતાને આવેલી આવી વિપજ્જન્ય સ્થિતિની અંદર ભાવધારા બદલાતી હોય, તો બદલાતી ભાવધારાનો એ જાગૃત છે, જાણે છે કે આ ક્રોધ મારે કરવો જોઈએ નહીં, આ હું લોભમાં ફસાયો છું, આ માયા કહેવાય, આ ન થાય તો સારું, પણ આ એવા સંયોગમાં ફસાયો છું કે હું એકલો આમાંથી બહાર નીકળી શકું એમ નથી, પણ એનો ઉપયોગ તો છે જ, એને ખબર છે કે આ જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ઉપયોગ છે એનો, ઉપયોગની જાગૃતિ, પોતાના સ્વતત્વની જાગૃતિ કે હું તો આત્મા છું, નિત્ય છું. આ બધા સંસારના પ્રસંગો તો અનિત્ય છે, અને સંસારમાં કોઈ પ્રસંગ અથવા કોઈ પદાર્થ શરણરૂપ થઈ શકે નહીં. સંસારનો કોઈ પદાર્થ સારરૂપ નથી. આવો ભાવ આવે એ પણ મારું ખોટું છે, આવો ઉપયોગ જાગે એને કે આ એક મારી નબળાઈ છે, મારી દુર્બળતા છે, ભલે હું એને જીતી શકતો નથી, બળ ઓછું પડે છે, પુણ્ય ઓછું છે. હમણાં પદમાં બહુ સરસ કીધું, સાહેબ ભરત ક્ષેત્રમાં હું રે અવતર્યો, ઓછું એટલું પુણ્ય, મારું પુણ્ય ઓછું છે કે સત્પ્રસંગો અને સત્સમાગમ અને સદબોધ એની મને ઓછાઈ છે. પૈસો તો ઘણો છે, કરોડો રૂપિયા છે, સંપત્તિ ઘણી છે, પરિગ્રહ ઘણો છે, સંબંધો ઘણા છે, દુનિયામાં લાગવગ ઘણી છે, પણ પુણ્યાય ઓછી છે. એ કલ્યાણમાં ઉપયોગી થાય એવા એકેય સંયોગો નથી, એ બધા ઓછા પુણ્યના પરિણામ છે. અથવા બીજી ભાષામાં, જ્ઞાની ભાષામાં, પાપાનુબંધી પુણ્ય છે. એ બધા પુણ્ય ખરા, જગત ચકાચોંધ બની જાય, પણ એનું પરિણામ પાપ છે. એ પુણ્ય તરફ નહીં લઈ જાય, કે શાલીભદ્રનું પુણ્ય નથી, કે કરોડો રૂપિયાની સંપત્તિ આવે તો સદગતિમાં કઈ ફેર પડે નહીં, અને અહીંયા તો એક લોટરી લાગે તો ગયો. મુશ્કેલી છે. અનુપયોગ પરિણામી, સતત જાગૃત, સતત જાગૃત પોતાના સ્વભાવ પ્રત્યે, પોતાના સ્વરૂપ પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે, જે પોતાનું લક્ષ્ય છે એના પ્રત્યે, પોતાનું ધ્યેય છે, પોતાનું સાધ્ય છે, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ ઉપયોગ. સંસારમાં રહેતો હોય તો વિચાર કર્યા કરે કે શું છે આ બધું, કેમ છે, કોના સંબંધે વડગણા છે, રાખું કે પરિહરું, આમાં હું મોહયુક્ત પરિણામ વાળો થાઉં કે આને હું ત્યાગ કરું, આને મારા ગણું કે ન ગણું. ઉપયોગની ધારા હોય તો આવો પ્રશ્ન ત્યાં સંભવે છે. જીવ આ પ્રકારની વિચારધારામાં છે, એ વિચારધારા ઉપયોગ સંયુક્ત વિચારધારા છે, કેમ કે ત્યાં બે વિકલ્પ છે કે રાખવું કે પરિયું, એ ઉપયોગના આધાર ઉપર એને નક્કી કરવાનું છે. કેમ કે આત્મિક જ્ઞાનના સિદ્ધાંતનો અનુભવ ત્યાં થાય છે, અને આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો ઉપયોગ વિના ન સમજાય, ઉપયોગી પરિણામ છે. જ્ઞાની કે છે ધર્મની ક્રિયામાં પણ જો ઉપયોગ ન હોય તો એ ક્રિયા કંઈ ફળ આપતી નથી. શુભ ભાવ એ ઉપયોગ છે, શુભ ક્રિયા સાથે જો શુભ ભાવ ન જોડાય તો ક્રિયા ભાવ વિનાની નિષ્પ્રાણ થાય છે, શુષ્ક ક્રિયા થાય છે. જ્ઞાનીઓએ એને ક્રિયા જળ કીધા છે, અને એવી જળ ક્રિયાથી કઈ પણ જાતનું શ્રેયની પ્રાપ્તિ થાય નહીં, શ્રેયની ઉપલબ્ધિ થાય નહીં, કારણ કે ભાવ વિનાની છે. ભાવ શૂન્ય ક્રિયા કદીએ આપતિ નવ ફળ કાંઈએ. આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરીજીએ કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર જગતના જીવોને કહ્યું કે આવી ક્રિયા કંઈ ફળ આપે નહીં, કેમ કે ક્રિયા માત્ર દ્રવ્ય ક્રિયા છે, શરીરની ક્રિયા છે, અંગોપાંગની ક્રિયા છે, બહુ તો મોઢેથી પદ બોલતો હોય તો શબ્દની ક્રિયા છે, અને સરસ રીતે બોલતો હતો, રાગની ક્રિયા છે એ તો. પોતે પોતાની અંદર આત્મરતિ પણ ભોગવે, કેટલું સરસ આપણે લીધું. આ પણ સૂક્ષ્મ વેદે છે, પોતાના સ્વચ્છંદને વેદે છે, પોતાના રાગભાવને વેદે છે. ઉપયોગની અંદર તો એને લાગે કે આ બધું કરું છું, પણ મારે તો પરમાત્મા સાથેનો એનો એકતાર છે, આત્મ સ્વરૂપ સાથેનો, એની અંદર રહેલા ભાવોના ઊંડાણમાં એ જાય છે. અને ભાવોના ઊંડાણમાં જ્યારે જાય છે ત્યારે શબ્દના સંબંધો, દેહના સંબંધો, વચનના સંબંધો બધા સરી પડે, છૂટી જાય છે. એનું કશું જ એને એમાં ઉપયોગ રહેતો જ નથી, છૂટી જાય છે. અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. આપણે સંસારને ભજીએ છીએ તો છ માંથી એક પણ તત્વ મોજુદ હોય તો જ્ઞાની હોય કે જ્ઞાનીને મળ્યા હોઈએ, પણ જો આ તત્વ મોજુદ હોય તો આ પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે. કોણ? તો કે જે સંસારને આત્મભાવે ભજે છે, જે સંસારને સ્વચ્છંદપણે ભજે છે, જે સંસારને કામનાએ કરીને ભજે છે, જે સંસારને રસે કરીને ભજે છે, સંસારને જે જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરીને ભજે છે, અને જે સંસારને અનુપયોગ પરિણામી થઈને ભજે છે, આ છ પ્રકારે જે સંસારને ભજતો હોય એવો પુરુષ, ગમે તેવો ગૃહસ્થી હોય કે વૈરાગી હોય, ગ્રસ્તી હોય કે વૈરાગી હોય, તો પણ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો શ્રી તીર્થંકરનો આશય છે. માટે એકાંત નહીં પકડવાનું, પણ આ સાર પકડવાનો, આ ભાવ પકડવાનો કે આપણે તીર્થંકરના માર્ગમાં રહેવું છે કે તીર્થંકરના માર્ગની બહાર. તો મુમુક્ષુ એ જ છે કે જે તીર્થંકરના માર્ગમાં છે, માર્ગેચ્છાવાન એ જ મુમુક્ષુ, જેને મોક્ષનો માર્ગ મળ્યો છે અથવા મેળવવાની જે પ્રયત્નમાં છે, માર્ગાનુસારી છે આ માર્ગ, એના માર્ગમાં રહેવું જોઈએ. તીર્થંકરના માર્ગમાં રહેવું એ જ મુમુક્ષુનો ધર્મ. હે પ્રભુ, અમે ક્યારેય તારા માર્ગથી વિચલિત ન થઈએ. તો વિચલિત થવાના છ ભય સ્થાન છે. જ્ઞાની કહે છે કે તું વનમાં છો કે સંસારમાં છો, ગ્રહસ્થીપણામાં, કુટુંબમાં, ગ્રહમાં છો, એની સાથે અમે તને નથી કહેતા, પણ છ આ માપદંડ આપીએ છીએ, આ છ એસિડ ટેસ્ટ, કે તું સંસારમાં છો કે નહીં, અને અમારા માર્ગમાં છો કે નહીં. તીર્થંકરનો માર્ગ, નિર્માણનો માર્ગ, પરિભ્રમણની સમાપ્તિનો માર્ગ, આત્માની મુક્તિનો માર્ગ, કર્મક્ષયનો માર્ગ, અને સર્વ દુઃખનો, સર્વથા નાશનો માર્ગ. તો સંસારમાં તું ભજતો નહીં, સંસારને જો આત્મભાવે ભજીશ, સંસારને સ્વચ્છંદપણે ભજીશ, સંસારને કામનાએ કરીને ભજીશ, સંસારમાં રસે કરીને ભજાય, સંસારમાં જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરીને ભજવો સંસારને, અને સંસારમાં જો અનુપયોગી પરિણામી થઈને રહીશ તો તેને શ્રી તીર્થંકર માર્ગથી બહાર છે એમ કહે છે. હવે માર્ગથી બહાર હોય તો એને મંઝિલ મળે નહીં. સદા સદૈવ તીર્થંકરનો માર્ગ ઓળખવો, માર્ગેચ્છાવાન થવું, માર્ગ મળે તો માર્ગાનુસારી થવું અને માર્ગમાં પ્રગતિ કરવી, આ પરમાર્થ માર્ગની ધારા છે. ઉત્તરોત્તર આ પ્રકારના સાધનાનો આ માર્ગ છે. એમાં બાકીની બધી વસ્તુ છોડીને અંતરના ભાવ સાથે જે આ લક્ષણ બતાવ્યા છે કે આશય શું છે ભગવાનનો કહેવાનો, આ બધા તો સાધન છે કે બરોબર છે, ઘરની બળે વન મળે તો વધારે સારું, નિવૃત્તિમાંના સાધનો ઉત્કૃષ્ટ છે, આપણા ભાવને સુરક્ષા કવચ આપે, આપણા ભાવને રક્ષણ આપે, આપણા ભાવની રક્ષા કરે, એ બરાબર છે. એ બધા સંયમના સાધનો, એ તો આપણા ભાવની આરાધનાને મદદ કરનારા ઉપકારી પુષ્ટ નિમિત્તો છે, એટલે એનો નિષેધ નથી. એટલે આપણે હવે કંઈ કરવું જ નહીં એવી પ્રકારની ગણતરી કોઈએ રાખવી નહીં, પણ આપણે કરીએ પછી ઉદયને કારણે સંસારમાં હોઈએ કે ઉદયને કારણે આપણે કદાચ સાધુપણામાં હોઈએ, પણ આ રીતે તો સંસારને ભજવાનો નથી એમ તીર્થંકરના કહેવાનો આશય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ.